నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవజాయాణం నమో లోయే సర్వసాహూ మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణే మంగళం కుందకుందారో జైన ధర్మోస్తు మంగళం మోక్షమార్గస్య నేతారం భేతారం కర్మ భూవృతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణరాత్రే.
આજની આપણી પાઠશાળાના ક્રમમાં થોડો ફરક છે. આજે એક જ ક્લાસ છે, એના પછીના એક કલ્ચરલ વિડીયો આપણને બતાવવામાં આવશે. તો આપણે તત્વાર્થ સૂત્રનો ક્લાસ અહીંયા શરૂ કરીએ છીએ. આપણે તત્વાર્થ સૂત્ર ગ્રંથાધિરાજના આધારે જે આપણો ત્રીજો અધ્યાય છે, એ ત્રીજા અધ્યાયના આધારે આપણે લોકનું સ્વરૂપ સમજી રહ્યા છીએ. અને એ લોકનું સ્વરૂપ આપણે શું કામ સમજી રહ્યા છે કે જીવ કેવા કેવા પરિણામ કરીને કઈ કઈ દશામાં ઉત્પન્ન થાય છે, કેવા દુઃખો ભોગવે છે, એ સમજવું આપણું પ્રયોજન છે. અને એ બધા જે દુઃખો છે એના કારણભૂત જે ભાવો છે, એ ભાવોથી રહિત થઈને જે એક પરમ પારિણામિક ભાવ છે એનો આશ્રય લઈને પોતે સુખ ઉત્પન્ન કરી શકે છે, એનું ઇવેન્ચ્યુઅલ પ્રયોજન છે. બરાબર? તો જો આપણે આ ત્રીજો અધ્યાય જે છે એમાં પહેલા અધોલોકની વાત શરૂ કરી હતી. આપણે સૂત્ર એક અને બે આપણે જોયા છે, એને થોડુંક રિવાઇઝ કરીને પછી આગળ આપણે આગળ વધવાની ટ્રાય કરશું. પહેલા સૂત્રમાં આપણે શું જોયું કે ત્રણ લોક જે છે, એક ઊભા મનુષ્યના આકારે છે, જે પોતાના સમજો કમર પર હાથ રાખીને ઊભો હોય તો નીચેથી સાત રાજુ પ્રમાણ છે, પછી વચમાં આવીને એક રાજુ પ્રમાણ છે, પછી પાછું પાંચ રાજુ, અને પછી ઉપર પાછો એક રાજુ. આવું આવી પૂર્વ પશ્ચિમ એનું ડિસ્ટ્રીબ્યુશન છે. ઉત્તર દક્ષિણ જોઈએ એટલે ડેપ્થમાં જોઈએ તો બધી બાજુ સમાન સાત રાજુ છે. બરાબર? એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, અને ઉપર નીચે આમ જોઈએ તો ચૌદ રાજુ પ્રમાણ એ લોક રહેલો છે. આ લોકમાં આઠ પૃથ્વીઓ છે. એ આઠ પૃથ્વીમાંથી સાત પૃથ્વી નીચે અધોલોકમાં છે, અને એક જે આઠમી પૃથ્વી છે એ ઉપર સિદ્ધ શિલા જે કહેવાય છે એ જ પૃથ્વી છે. આ બધી પૃથ્વીઓ, પૃથ્વી કોને કહેવાય? જે લોકના એક ખૂણાથી લઈને બીજા ખૂણા સુધી સળંગ આખી ભૂમિ હોય એને પૃથ્વી કહેવાય છે. આના સિવાય બીજા પૃથ્વી કાયિક ઘણા ફ્લોટિંગ વિમાનો પણ છે, પણ એને પૃથ્વી કહેવાતું નથી, કેમ કે એ એન્ડ ટુ એન્ડ નથી. બરાબર? આ આઠ જે પૃથ્વીઓ છે એ પૃથ્વીઓ વાત વલયના આધારે રહેલી છે. એ વાત વલય કેવા છે કે ત્રણ લેયર ઓફ ગેસીસ જેવા એ વાત વલયો છે. સૌથી બહાર જે હોય એને તનુ વાત વલય કહેવાય, જે થિનેસ્ટ એર હોય. એની અંદર ઘન વાત વલય, એની અંદર ઘનો દધી વાત વલય. બરાબર? પૃથ્વીઓની નીચે પણ આવી રીતના ત્રણ વાત વલયો છે, ઘનો દધી, ઘન અને તન. અને જે બહારની આમ બધી એજીસ ઉપર પણ આ વાત વલયો છે. જે પૃથ્વીઓની નીચે જે વાત વલય છે એ બધા 20-20 હજાર યોજન થીક છે, જાડા છે. અને જે લોકના એજીસ ઉપર જે વાત વલય છે તો એની થિકનેસ અલગ અલગ છે. નીચે ખૂણા ઉપર જોઈએ તો 7, 5 અને 3 યોજન છે, અને ઉપર આવતા એ 5, 3 અને 2 યોજન છે. વચમાં આવતા પાછું જે 12 પંચમ સ્વર્ગ જે છે ત્યાં પાછું વધી જાય છે, પછી પાછું ઓછું થાય છે. એ જાતની આખી વ્યવસ્થા લોકની છે. આપણું સૂત્ર એકમાં આપણે આટલું જોયું. હવે જો સૂત્ર બેમાં આપણે અધોલોકમાં રહેલા બિલોની સંખ્યા આપણે જોઈ. આપણે શું જોયું? આ બિલ શું છે કે નારકી જીવોના ઉત્પત્તિ સ્થાનને બિલ કહેવાય છે. નારકી જીવોના ઉત્પત્તિ સ્થાનને બિલ કહેવાય છે. આ બિલ ક્યાં હોય છે? કે જે પૃથ્વી, જે પૃથ્વીની જે રચના છે એની વચ્ચે, એની અંદર જે અમુક પોલો ભાગ હોય. અહીંયા જો શબ્દ પણ વાપર્યો છે કે ઢોલ સમાન પોલો ભાગ હોય એને બિલ કહેવામાં આવે છે. બિલો જમીનમાં ખાડા કરેલા ઢોલ નહીં પોલ સમાન છે, બીજા સૂત્રના ટીકાના પહેલા પેરેગ્રાફમાં. એટલે કે જાણે બિલની અંદર ઢોલના આકારનો એક એમ્પ્ટી સ્પેસ હોય એની અંદર આ જીવોની ઉત્પત્તિ થાય છે, જેને બિલ કહેવામાં આવે છે. આ બિલની કુલ સંખ્યા 84 લાખ બિલો નરકમાં છે, 7 પૃથ્વીમાં 84 લાખ બિલો છે. તો ક્યાં કેટલા છે તો એની જ સૂત્રમાં વર્ણન કરવામાં આવે છે. પહેલી પૃથ્વીમાં 30 લાખ બિલ, બીજી પૃથ્વીમાં 25 લાખ, ત્રીજી પૃથ્વીમાં 15 લાખ, ચોથામાં 10 લાખ, પાંચમામાં 3 લાખ, છઠ્ઠામાં 1 લાખમાં 5 બિલ ઓછા અને સાતમામાં 5 બિલો છે. ટોટલ એમ મળીને ટોટલ 84 લાખ બિલો થાય છે. હવે જો આ બિલોની રચના આપણે જે આગળ જોઈએ એની પહેલા જે નીચે નરકની સાબિતી જે કરીને લખ્યું છે ત્યાં આપણે લાસ્ટ ટાઈમ એની ચર્ચા થઈ ગઈ કે વિશ્વમાં અમુક લોકો છે જે એમ માને છે કે આ દુનિયામાં ખાલી મનુષ્યને તિર્યંચ જ છે, કારણ કે એવું દેખાય છે ને, કોઈ નરક અને સ્વર્ગ તો દેખાતા નથી. પણ એના માટે ત્યાં ઘણા ઉદાહરણ અથવા ઘણા લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ આપ્યા કે સમજો એવું છે કે આ ભવમાં કોઈ ઘણા પાપ કરે છે, ઘણી હિંસા કરે છે, તો એને આ ભવમાં એ બધા પાપની કે બધી હિંસાની સજા મળી શકતી નથી. અમુક પાપની સજા તો એને અહીંયા મળે છે, પણ બાકીના પાપની સજા ક્યાં મળે? તો એ બાકીના પાપની સજા મળવાનું કોઈ સ્થાન હોવું જ જોઈએ, જે નરક છે. જેવી રીતના સમજો કોઈ 50 ખૂન કર્યા તો એની બદલામાં એને અહીંયા તો 1 જ વાર ફાંસી આપવામાં આવશે, પણ બીજા 49 વાર એને ક્યાં ફાંસી મળે? તો નરક એવી ભૂમિ છે કે જ્યાં કોઈ કાળની મર્યાદા નથી અને કોઈ દુઃખોની મર્યાદા નથી. જો અહીંયા લખ્યું છે હા જો તેનું ફળ પણ હદ વિનાનું છે. સેકન્ડ સાબિતીમાં સેકન્ડ પેરેગ્રાફની લાસ્ટ લાઈન નીચે, તેનું ફળ પણ હદ વિનાનું અનંત દુઃખ ભોગવવાનું છે અને તેના કાળની પણ હદ નથી. એટલે આ નરકમાં જેટલું જીવોનું આયુષ્ય હોય છે એ આયુષ્ય પ્રમાણ દરેક જીવે દુઃખ ભોગવવું જ રહે છે, અને એના દુઃખની પ્રમાણ કેટલું કે જેટલા એણે પૂર્વના કર્મ બાંધ્યા હોય એટલું દુઃખ એને ત્યાં ભોગવવાનું રહે છે. આ બધી ચર્ચા આપણે થઈ. હવે જો આ બિલોની જે વ્યવસ્થા જે છે એના ઉપર થોડીક વિશેષ માહિતી આપણે આજે જોઈએ છે અને પછી આગળ વધીશું. આપણે શું જોયું કે નરકમાં પટલો હોય છે. હવે જે જૈન ભૂગોળ છે એમાં પહેલો ચાર્ટ, જો આમાં રાઈટ સાઈડ લખેલું છે કે દરેક પૃથ્વીમાં કેટલા પટલો છે. પટલ એટલે લેયર્સ. આ જે બિલો છે એ બિલો લેયર્સમાં હોય છે, એ આપણે નેક્સ્ટ ડાયગ્રામ જોશું તો બહુ ક્લિયર થઈ જશે આપણને. પણ સમજો પહેલી પૃથ્વી તો છે એ 84 લાખ યોજન એટલી થીક છે, તો એમાં બિલો ક્યાં હશે? તો એમાં પહેલા લેયરમાં, બીજા લેયરમાં, ત્રીજા લેયરમાં. જેવી રીતના આપણે બિલ્ડિંગમાં રહીએ અને ફ્લેટ સિસ્ટમ હોય, જુદા જુદા ફ્લોર્સ હોય, જુદા જુદા ફ્લોર્સ હોય, એવી રીતના આ પૃથ્વીઓમાં પણ લેયર્સ છે. તો પહેલી પૃથ્વીમાં 30 પટલો છે, 30 છે ને, 13 પટલ છે, સોરી મને એથી વંચાતું નથી, કેટલા છે? પહેલામાં 13 પટલ અને 30 લાખ બિલ, પછી બીજામાં 11 પટલ અને 25 લાખ બિલ, પછી ત્રીજામાં 9 પટલ અને 15 લાખ બિલ, ચોથામાં 7 પટલો અને 10 લાખ બિલ, પછી પાંચમામાં નીચે આ 7 પટલ થયા, પછી 5 પટલ અને 3 લાખ બિલ, પછી છઠ્ઠામાં, હા છઠ્ઠામાં 3 પટલ અને 99,995 બિલ, અને સાતમામાં 1 જ પટલ એટલે 1 જ લેયર અને 5 બિલ. બસ સિમ્પલ, સાતમું તો બહુ સિમ્પલ છે, 1 જ લેયરમાં 5 બિલ એક સાથે આજુબાજુ રહેતા છે. ફરીથી આ પટલો શું છે કે કોઈ એક જ ભૂમિની અંદર લેયર્સ હોય કે જ્યાં બિલોની વ્યવસ્થા કરવામાં આવી હોય એને પટલ કહેવામાં આવે છે. તો આ બિલોની વ્યવસ્થા કેવી છે જો એના માટે આપણે કાઢીએ હવે ચાર્ટ નંબર 13. જો આ વાળો જો બહુ સુંદર રચના છે, આ બધી પ્રાકૃતિક રચનાઓ છે, કોઈએ વ્યવસ્થા કરી નથી, પણ જે વ્યવસ્થા છે એમાં પણ કંઈક તો વ્યવસ્થિત સિમેટ્રી હોવી જોઈએ ને. તો જો એમ સમજીએ કે આ લોક જે છે એ લોકની બહુ વચ્ચે ત્રસ નાડી રહેલી છે, જેની આપણે ચર્ચા કરી હતી. એ ત્રસ નાડી શું છે કે એક રાજુ બાય એક રાજુના એક આખું સ્ક્વેર સમજો, અને એ ઉપરથી લઈને નીચે સુધી આખું સ્ક્વેર જાય છે, જેની અંદર ત્રસ જીવો રહેલા છે. બે ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો આ ત્રસ નાડીની અંદર રહેલા છે. હવે નારકીઓ કયા જીવો છે? ત્રસ છે પણ સંગની પંચેન્દ્રિય છે, બરાબર ને? નારકીઓ કેવા છે કે સંગની પંચેન્દ્રિય જીવો છે, એટલે એ લોકો ક્યાં રહેશે? ત્યાં ત્રસ નાડીની અંદર જ રહેશે. જો ધ્યાન આપો, પૃથ્વી તો સળંગ છે, છેલ્લી જે પૃથ્વી છે છેલ્લીથી એક ઉપર, તો એ સમજો કે સાત રાજુથી થોડી ઓછી હશે, પણ આખી ફૂલ સ્ક્વેર જેવું, સાત રાજુ બાય સાત રાજુ ઇમેજિન કરો, એમાંથી થોડું બધી બાજુથી ઓછું. આટલી મોટી પૃથ્વીમાં ખાલી વચ્ચેનો એક સ્ક્વેર લો, વન રાજુ બાય વન રાજુ, ખ્યાલ આવે છે કે નહીં? એટલાની અંદર જ નારકીઓ રહે છે, એની બહાર નારકીઓ રહેતા નથી. તો એની બહાર કોણ રહે છે? એની બહાર ફક્ત એકેન્દ્રિયો ત્યાં જીવો છે. આટલું ક્લિયર થયું? અચ્છા, હવે આ જે એક રાજુ બાય એક રાજુનું સ્ક્વેર છે, એ સ્ક્વેરની અંદર એક સર્કલને સમાડો, જેના એજીસ, સર્કલના એજીસ એ સ્ક્વેરના એજીસને ટચ કરતા હોય એવી રીતના, ખ્યાલ આવ્યો? હવે એ અરેન્જમેન્ટ અહીંયા આપણને લેફ્ટ સાઈડમાં ડ્રો કરવામાં આવી છે. જો એ સર્કલ પર થોડું ઝૂમ ઇન કરી શકાય તો, જો આ જે સર્કલ છે એની અંદર વચમાં એક બ્લુ કલરનો ડોટ, બ્લુ કલરનું સર્કલ છે એટ ધ વેરી સેન્ટર. આ જે સેન્ટર છે એને ઇન્દ્રક બિલ કહેવામાં આવે છે. જે સેન્ટ્રલ બિલ હોય એને ઇન્દ્રક બિલ કહેવામાં આવે છે. જો આ ધ્યાન આપજો કે જેવી રીતના મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, તો વેરી સેન્ટરમાં જંબુદ્વીપ રહેલો છે, બરાબર? એવી જ રીતે સૌધર્મ સ્વર્ગમાં અસંખ્ય વિમાનો છે, તો એમાં સૌથી વચ્ચે રુજુ વિમાન કરીને વિમાન છે, એને પણ ઇન્દ્રક વિમાન કહેવાય. ઇન્દ્રક એટલે જે સેન્ટરનું, સેન્ટરની વસ્તુ હોય એને ઇન્દ્રક કહેવાય, બરાબર? આટલું ક્લિયર? તો અહીંયા આનું નામ શું છે કે સીમાંતક બિલ, બરાબર ને? આનું નામ છે સીમંતક ઇન્દ્રક બિલ. એની સાઈઝ કેટલી છે? એની સાઈઝ 45 લાખ યોજન છે. કેટલી છે? 45 લાખ યોજન. 45 લાખ યોજનનું બીજું કઈ છે? જો ઉપર સિદ્ધશિલા બી 45 લાખ યોજન, બરાબર? આપણા અઢી દ્વીપ પણ 45 લાખ યોજન. એની નીચેનું પહેલું બિલ, ઇન્દ્રક બિલ પણ 45 લાખ યોજન. અઢી દ્વીપની સાઈઝ જેટલું એક બિલ છે, અને પછી ઘણા છે. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? જો એક રાજુ એ બહુ જ મોટું ડાયમેન્શન છે. એક રાજુમાં અસંખ્ય અસંખ્ય યોજનો આવી જાય. આપણે જંબુદ્વીપ જે છે એ સૌથી સેન્ટરનો મધ્યનો દ્વીપ છે, એ 1 લાખ યોજનનો એનું ડાયામીટર છે. એની આજુબાજુ લવણ સમુદ્ર છે બધે. આ જંબુદ્વીપની આજુબાજુ લવણ સમુદ્ર છે. એ લવણ સમુદ્ર બેંગલ જેવા આકારે છે, બરાબર? એની એક સાઈડની થિકનેસ એ જંબુદ્વીપના થિકનેસ ડાયામીટર કરતા ડબલ છે. એટલે જંબુદ્વીપ એ 1 લાખ યોજનનો છે, તો આ 2 લાખ યોજનનું એનું એક બાજુની થિકનેસ છે. એના પછી ધાતકી ખંડ છે, તો એની એક બાજુની થિકનેસ 4 લાખ યોજન છે. ડબલ ડબલ કરતા જવાનું. પછી પુષ્કર, પછી કાળો દધી સમુદ્ર છે, તો એની 8 લાખ યોજન એનું થિકનેસ છે. પછી પુષ્કર દ્વીપ 16 લાખ યોજન, એમ કરતા કરતા ડબલ કરતા જાઓ. અને આમ અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, એટલે તમારે અસંખ્ય વાર ડબલ ડબલ કરવાનું, ખ્યાલ આવે છે ને? અને ટોટલ જેટલું થાય એટલું તમારું હજી હાફ રાજુ થયું, કેમ કે સેન્ટરથી એક બાજુ જ આપણે જોયું, અને બીજી બાજુ એટલું જુઓ, એટલે બધું મળીને એક રાજુ થાય છે. એટલે એક રાજુમાં અસંખ્ય અસંખ્ય યોજન આવે. ઇટ ઇઝ અ વેરી હ્યુજ ડાયમેન્શન, ખ્યાલ આવે છે ને? હવે એમાંથી પહેલું ઇન્દ્રક બિલ જે છે સેન્ટરનું, એનું ડાયમેન્શન ખાલી 45 લાખ યોજન છે ખાલી. ના આવીએ ને આપણે ત્યાં, એક મિનિટ. એક મિનિટ આવીએ. તો સેન્ટરનું બિલ જે છે કેટલું છે? 45 લાખ યોજન. 45 લાખ યોજન તો પણ એ જે ડિસ્ટન્સ છે એ સંખ્યાત યોજન કહેવાય. સંખ્યાત છે 45 લાખ, યુ કેન મેજર. એટલે બહુ નાનું બિલ છે કમ્પેર ટુ અધર બિલ્સ. ખ્યાલ આવ્યો કે નહીં? આપણી જે આપણે આ પૃથ્વી જેને કહીએ છીએ, અથવા એ છોડો જંબુદ્વીપ જે છે, એ જંબુદ્વીપ 1 લાખ યોજનનું છે. એમાં જે આપણું નીચે ભરત ક્ષેત્ર છે, એ ભરત ક્ષેત્રની હાઈટ ખાલી 529 યોજન છે. 529. ખ્યાલ આવે છે કે નહીં? આખું જંબુદ્વીપ જે છે એ 1 લાખ યોજનનું જ છે. એટલે ઇમેજિન કરો કે આ ઇન્દ્રક બિલ કેટલું મોટું છે કમ્પેર ટુ એક જંબુદ્વીપ પણ. અને આપણે જંબુદ્વીપમાં કેટલા જીવો રહે છે? ઘણા રહે છે ને. તો આ એક નરકમાં કેટલા રહેતા હશે? એક ઇન્દ્રક બિલમાં ખાલી. કેમ કે જે જાતનું સિવિલાઇઝેશન સમજો અહીંયા છે, તો એવું તો નહીં હોય ને કે ત્યાં કિલોમીટર સુધી ખાલી એક જ નારકી છે. ત્યાં પણ તો પોપ્યુલેશન હશે ને. એનું જે પોપ્યુલેશન ડેન્સિટી આપણે કહેવાય ને, 10,000 લોકો પર કિલોમીટર સમજો કંઈક એના જેવું, તો ત્યાં એટલા નારકીઓ હશે ને પર કિલોમીટર. તો આ એક એક નરકોમાં અસંખ્ય અસંખ્ય નારકીઓ રહે છે. આટલું ખ્યાલ આવ્યો? ઓકે, હવે આ તો થયું ઇન્દ્રક બિલ. હવે જો પાછું ડિઝાઇનની તરફ ધ્યાન આપો, વચમાં બ્લુ સર્કલ છે, એની આઠે દિશાઓમાં યલો સર્કલ્સ છે. એને કહેવાય શ્રેણીબદ્ધ બિલ. શ્રેણીબદ્ધ એટલે જે એક શ્રેણીમાં છે. શ્રેણી એટલે એક લિનિયરલી ઓર્ગેનાઇઝ્ડ બિલો. આ શ્રેણીબદ્ધ એટલે લાઇનસર, આપણે લાઇનસર કહીએ, એક લાઇનસર રહેલી વસ્તુ હોય એને કહેવાય શ્રેણીબદ્ધ. તો આ આઠેવ દિશાઓમાં લાઇનસર બિલોની વ્યવસ્થા એને કહેવાય શ્રેણીબદ્ધ બિલ. બરાબર. આવી જ લાઇનસર વ્યવસ્થા ઉપર સૌધર્મ સ્વર્ગમાં બી છે. વચ્ચે રુજુ વિમાન અને આઠેવ દિશાઓમાં લાઇનસર બધા વિમાનો. અને થર્ડ ટાઈપના વિમાન છે જો, જે અલગ અલગ શેપના પણ છે અને વચ્ચે બસ આમ તેમ સ્પ્રેડ થયેલા છે, એને કહેવાય પ્રકીર્ણક. આ ત્રણ શબ્દ થોડા યાદ રાખજો, ઇન્દ્રક, શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક. આટલું ક્લિયર થયું બધાને? હવે જો આ જે પિક્ચર જે બન્યું છે ને, એ એક લેયરનું, એક પટલનું પિક્ચર છે. ખ્યાલ આવે? આની નીચે નીચે જતા જઈએ તો આ જ જાતના પટલોની વ્યવસ્થા આગળ બી બને છે. આ જો જેવી રીતના એકદમ ઝીણા ફોન્ટમાં છે. એક તમને એક સિમ્પલ બીજું મેચ પણ કહું, જેટલા પટલો આપણે જોયા ને, 13 પહેલા ભૂભૂમિમાં 13, પછી 11, પછી 9, પછી 7, 5, 3 અને 1, આ બધાને એડ કરો ને તો 49 પટલો થાય છે. કરી જોઈએ, 49 કે 48, જુઓ, 13 + 11 = 24, 24 + 9 = 33, 33 + 7 = 40, 40 + 5 = 45, + 3 = 48 અને 1 = 49. એટલે ટોટલ 49 પટલો છે નરક ભૂમિમાં. 49 પટલો છે. તો એક દિશામાં રહેલા જે શ્રેણીબદ્ધ વિમાનો, શ્રેણીબદ્ધ બિલો, એ પણ 49 છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એમાં જો થોડું વધારે ડિટેલ, વચમાં જે ઇન્દ્રક બિલ છે એ સેન્ટરનું છે. એની ચાર દિશાઓમાં, જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ચાર દિશાઓ જે કહેવાય, એની ચારે દિશાઓમાં 49 બિલ રહેલા છે. અને જે વી દિશાઓ છે એમાં 48 બિલ રહેલા છે. જે શ્રેણીબદ્ધમાં પણ જે દિશાઓના બિલ છે એક વધારે છે અને વી દિશાઓના બિલ એક ઓછું છે. આટલું ખ્યાલ આવે બધાને? આ સેન્ટરનું બિલ ગણવાનું નહીં. કોઈ એક દિશામાં બિલ ગણો તો 49. હવે અંકલે જેમ પૂછ્યું ને કે નીચે નીચે શું થાય, તો નીચે નીચે શું થશે ઇમેજિન કરો. નહીં, દેટ ઇઝ નોટ ટ્રુ. જો આપણે જોયું કે જેમ જેમ આપણે નીચેના નરકોમાં જઈએ છીએ એમ બિલોની સંખ્યા ઘટતી જાય છે, ઘટે છે ને. તો જેમ જેમ આપણે નીચેના પટલોમાં જશું તો આ શ્રેણીબદ્ધમાંથી એક એક બિલ ઓછું થતું જશે. એટલે પહેલા ભૂમિમાં 30 લાખ બિલ છે અને 13 પટલો છે, તો એ 13 પટલોમાં જે પહેલું પટલ છે ને એમાં 49 ને 48 હશે. સેકન્ડ પટલમાં જશું તો 48 અને 47 હશે. ના, સાઇઝ વિલ ઓલ્સો રિમેન ધ સેમ. એટલે દે આર ઓલ ઇન અસંખ્યાત રેન્જ. પણ એવું નથી કે નીચે નીચે જઈએ તો બિલ મોટા થતા જાય છે. પણ હા, નીચે નીચે જઈએ તો જે ઘેરાવો છે, બિલોનું જે સ્પ્રેડ છે, એ પહેલા એક રાજુ સુધી સ્પ્રેડ હતું, ધીરે ધીરે શ્રિંક થઈને સેન્ટર તરફ આવતું જશે. જો થોડુંક નીચે લઈને ભર્યો, જે નીચે એક ડ્રો કર્યું છે નાનકડું સર્કલ, જો આ છે 7મી નરકનું જે એક સિંગલ પટલ છે તે, હવે એમાં સેન્ટરમાં છે ઇન્દ્રક બિલ, ખ્યાલ આવે? અને આજુબાજુ જે છે એ શ્રેણીબદ્ધ છે, આમાં કોઈ પ્રકીર્ણક નથી, કેમ કે ટોટલ બિલ જ 5 છે, ખ્યાલ આવે? હવે આની ઉપરના લેયરમાં જે 6ઠી નરકમાં 3 પટલો છે અને 3 પટલોમાં 99,995 બિલો છે. હા, એક રાજુ સુધી નથી, એનાથી અંદર આવી ગયો, અંદર આવી ગયો. યસ, બરાબર કે નહીં? હવે જો આનાથી ઉપર જે 6ઠી નરકમાં 3 પટલો, 3 પટલના 3 ઇન્દ્રક બિલ, બરાબર? અચ્છા, શ્રેણીબદ્ધમાં અહીંયા ખાલી દિશાઓમાં છે, ત્યાં 20 દિશાઓમાં પણ એક એક, જે 3 પટલમાં લાસ્ટ હશે તો દિશાઓમાં 2-2 અને 20 દિશાઓમાં 1-1, એટલે કેટલા થયા? 4 + 8 = 12. એનાથી ઉપરના પટલમાં જઈએ તો દિશાઓમાં 3-3 અને 20 દિશાઓમાં 2-2, ખ્યાલ આવે છે કે નહીં? તો 12 + 8 = 20, અને એની ઉપર જઈએ તો દિશાઓમાં 4, 20 દિશાઓમાં 3, એટલે 12 + 16 = 28 + 20 + 12 = 60 + 3 ઇન્દ્રક = 63. આ ઇન્દ્રક અને શ્રેણીબદ્ધમાં ખાલી 63 થયા અને ટોટલ કરવાના છે 99,995, એટલે બાકી બધા પ્રકીર્ણક બિલો છે. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? તો જેમ જેમ આ પટલોમાં ઉપર જતા જઈએ અથવા નીચે જતા જઈએ, ઇન્દ્રક બિલોની સંખ્યા તો એક એક જ છે દરેક પટલમાં, એટલે ટોટલ ઇન્દ્રક બિલ કેટલા? 49, કેમ કે 49 પટલો છે. જે શ્રેણીબદ્ધ વિમાનો છે એની, શ્રેણીબદ્ધ બિલો છે એની સંખ્યા ફિક્સ, એટલે કે મેથેમેટિકલી યુ કેન ડિરાઈવ ઇટ કે કેટલા છે. આ દિશાઓમાં એક એક ઓછા થતા જશે, વી દિશાઓમાં પણ એક એક ઓછા થતા જશે, અને વી દિશા વિલ ઓલવેઝ બી 1 less than દિશા, બરાબર? 49 થી લઈને છેલ્લે 1 પર આવી જશે, અને ઓલું 48 થી લઈને 0 પર વયું જશે. હવે આ મેથ કર્યા પછી જેટલા બી બચે બધા પ્રકીર્ણક બિલો છે. લાસ્ટમાં પ્રકીર્ણક નથી 7મી ભૂમિમાં. આટલું ક્લિયર? અચ્છા, હવે બીજું જુઓ, પાછું ઉપરનો ડાયગ્રામ જે છે ને, જો આ ઇન્દ્રક બિલ અને શ્રેણીબદ્ધ બિલ એ બધા ગોળ ગોળ છે. ઇન્દ્રક બિલ અને શ્રેણીબદ્ધ બિલ બધા ગોળ ગોળ, એટલે ઓલા ઢોલ જેવા જે આપણે પહેલા વાંચ્યું તે. જે પ્રકીર્ણક બિલ છે એ પ્રકીર્ણક બિલ અલગ અલગ આકારના છે, એનો કોઈ ફિક્સ્ડ શેપ નથી. ક્યાંક તો ગોળ છે, ક્યાંક સ્ક્વેર છે, ક્યાંક ત્રિકોણ આકાર છે. અલગ અલગ પ્રકારના એ શ્રેણીબદ્ધ, એ પ્રકીર્ણક બિલો છે. એ પ્રકીર્ણક બિલોનું કોઈ સિસ્ટમેટિક અરેન્જમેન્ટ પણ નથી, એ આમ જ વિખરાયેલા છે. અચ્છા, આ બધા જો હવે રાઈટ સાઈડ આપણે જોઈએ, એ ડાયગ્રામમાં રાઈટ સાઈડ જોઈએ તો ઇન્દ્રક બિલના ડાયમેન્શન છે 45 લાખ યોજન વિસ્તારવાળું. જે શ્રેણીબદ્ધ બિલ છે એ શ્રેણીબદ્ધ બિલ બધા જ અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે, બધા જ અસંખ્યાત યોજનવાળા. હવે સમજો, આપણે થોડું ગણિત કરીએ. આપણે અહીંથી કહીએ ને 8મો દ્વીપ જે નંદીશ્વર દ્વીપ છે, તો નંદીશ્વર દ્વીપનું ડાયમેન્શન કેટલું? આપણે પૂજામાં આવે છે, કોઈને ખ્યાલ હોય તો, પૂજાની જયમાલામાં આવે છે ને, બહુ સરસ. યસ, 163 કોડી જો જન મહા, લાખ ચોરાસિયા એક દિશ મે રહા. એક દિશામાં કેટલું? 163 કરોડ 84 લાખ યોજન. એવું જ બીજી બાજુ ગણી લો. હવે એનો આખો વિસ્તાર પણ આપણે એડ કરી લઈએ, નંદીશ્વર દ્વીપ થી લઈને બીજા ખૂણા સુધી, તો પણ બધું કરોડોમાં જ આવશે ને. એટલે આ બધું સંખ્યાત આંકડા છે, સંખ્યાત નંબર છે. અને જે પહેલું ઇન્દ્રક બિલ એ 45 લાખ યોજનનું જોયું, એના પછીનું જ શ્રેણીબદ્ધ બિલ બાજુનું જ એ અસંખ્યાત યોજનનું છે. એટલે ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સમજો કે મધ્યલોકમાં તો ત્યાં સુધી 50-100 દ્વીપો થઈ જશે, એનાથી વધારે થઈ જશે. મધ્યલોકમાં કદાચ અસંખ્યાત દ્વીપ સુધી, અહીંયા નીચે બીજું જ બિલ છે. ખ્યાલ આવે છે કે નહીં? ઇમેજિન કરો કે જે સ્વયંભૂ રમણ સમુદ્ર ઉપર છે, એ સ્વયંભૂ રમણ સમુદ્ર કેટલો મોટો છે? 1/4 રાજુનો. કેવી રીતના? જો આખો એક રાજુ, તો એક બાજુ અડધો રાજુ, એ અડધા રાજુમાં અડધો તો સ્વયંભૂ રમણ સમુદ્ર છે, તો કેટલો થયો? 1/4 રાજુ. 1/4 રાજુમાં અસંખ્ય અસંખ્ય યોજના આવી જાય. એટલે જેટલા બિલ આપણે 48 જોયા ને, અથવા 49 એક દિશામાં, એમાંથી અડધા બિલો તો સ્વયંભૂ રમણ સમુદ્ર નીચે છે. કેમ કે ઉપર અડધો એવું નીચે અડધો. ખ્યાલ આવે છે કે નહીં? તો આગળ આગળના દ્વીપ સમુદ્રની નીચે બધા બિલો ઘણા છે. અહીંયા નજીકમાં આપણે જોઈએ તો એક ઇન્દ્રક બિલ અને આજુબાજુના જે બાજુનું જ શ્રેણીબદ્ધ બિલ. આટલો ખ્યાલ આવ્યો કે નહીં? તો જો શ્રેણીબદ્ધ બિલો અસંખ્યાત યોજન વિસ્તાર વાળા છે, અને પ્રકીર્ણક જે છે તો કોઈક સંખ્યાત વાળા છે, કોઈ અસંખ્યાત વાળા છે, એનું કોઈ ડિસ્ટ્રીબ્યુશન ફિક્સ નથી. આટલું બધાને ક્લિયર થયું? હા જો આ એક જૈન ડિજિટલ ટેકનોલોજી ફાઉન્ડેશન, એ લોકોએ જે આખા 3 લોકના વિડીયોઝ બનાવ્યા છે, એમાં નરકનો પણ વિડીયો બહુ સરસ બનાવ્યો છે. આમાંથી તમે જોજો. હમણાં મૂકે છે? હા મૂક્યો. જો આખી બિલોની વ્યવસ્થા અહીંયા બનાવી છે, આ પૃથ્વીની અંદર આપણે જઈએ એ ત્યાં આખી બિલોની વ્યવસ્થા છે. જો આખું આ કોનિકલ શેપનું છે, એ વચ્ચે બધા બિલો રહેલા છે, તો આપણે આપણને દેખાશે ઇન્દ્રક બિલ બધા લાઇનસર છે, શ્રેણીબદ્ધ આખી સિસ્ટમેટિક અરેન્જમેન્ટ છે, અને વચ્ચે બધા આમ જ બધા સ્પ્રેડ આઉટ છે. હજુ દરેક પૃથ્વીમાં આવી રીતના પટલો રહેલા છે, અને નીચે નીચે જતા જઈએ તો એવી રીતના પટલો પણ નીચે નીચે જતા જાય છે. જો અહીંયા ખાલી 3 પટલ છે, અને અહીંયા ખાલી 7મી પૃથ્વીમાં ખાલી 5 વિમાન છે. હા સોરી બિલ. આ જો આખું હવે ઝૂમ આઉટ કરીએ તો દરેક પૃથ્વીમાં આવી રીતના અલગ અલગ બિલો રહેલા છે. આખા પટલોના પટલો આપણે જોઈ શકીએ છીએ, બધું શ્રિંક થાય છે ધીરે ધીરે. આ વિડીયોમાં તો હજી બહુ વધારે ડિટેલ્સ આપેલી છે, એટલે બહુ સરસ વિડીયોઝ છે, તમે આ બધા જોજો તો આમાં આપણને બહુ ક્લિયર થઈ જાય છે. પૃથ્વી છે ને, હા આપણા લાસ્ટ ટાઈમ બી આ પ્રશ્નની વાત થઈ હતી, જે પૃથ્વી છે અને બીજી પૃથ્વી છે એની વચ્ચે તો આકાશ છે ને, તો ત્યાં શું છે? તો ત્યાં 6 દ્રવ્ય છે ખરેખર. તો આમ તો કહેવાય આકાશ, પણ આમ તો સૂક્ષ્મ પરમાણુઓ પણ છે, સૂક્ષ્મ જીવો પણ છે, ધર્મ અધર્મ આકાશ કાળ તો બધે જ છે, એટલે 6 દ્રવ્ય છે. પણ આમ જોવા જઈએ તો પૃથ્વી નથી, એટલે કહેવાય કે આકાશ છે. ખ્યાલ આવે? ચાલો આગળ વધીએ. આપણે આ આપણે થયું સેકન્ડ સૂત્ર અહીંયા પૂરું થયું. જો ત્રીજા સૂત્રમાં આપણે આવીએ છીએ, હવે આવે છે વર્ણન નારકી જીવોના દુઃખોનું વર્ણન. આ ત્રીજું ચોથું પાંચમું એક ત્રણેય સૂત્ર આમ તો એક સાથે છે, અને બધામાં નારકી જીવોના દુઃખોનું વર્ણન, એનું આખું ડિસ્ક્રિપ્શન છે, બહુ સરસ છે. આમાં આપણે આજે ત્રીજું સૂત્ર જોઈએ, આગળના સૂત્ર આપણે પછી જોશું. જો નારકી જીવોના દુઃખોનું વર્ણન સૂત્ર વાંચે. નારકા નિત્ય અશુભ તર લેશ્યા, પરિણામ દેહ વેદના વિક્રિયા. 5 વસ્તુની વાત કરે છે અહીંયા નારકીઓને. નિત્ય પહેલું અશુભ તર લેશ્યા હોય છે, પછી બીજું પરિણામ હોય છે, ત્રીજું દેહ હોય છે, ચોથું વેદન છે, અને પાંચમું વેદન એટલે વેદના સોરી અને પાંચમું વિક્રિયા છે. આ પાંચ વસ્તુની અહીંયા વાત કરે છે જેને કારણે નારકી જીવ નિરંતર દુઃખને ભોગવે છે. હવે જો થોડુંક આમાં ક્લિયર કરી નાખીએ, અહીંયા વર્ણન જે કરવામાં આવે છે એ બધું બાહ્ય પૂતગલોની રચનાનું વર્ણન કરવામાં આવે છે. અહીંયા વર્ણન તો કરશે કે જો નારકીઓને શરીર આવા હોય છે, નારકીઓને ત્યાં ઠંડી હોય છે, ગરમી હોય છે આદિ આદિ, પણ એનાથી જીવોના પરિણામોનું ડાયરેક્ટ કોરિલેશન નથી. આ જે પાંચમું સૂત્ર છે એમાં એક પેરેગ્રાફ પણ ત્યાં લખ્યો છે, ત્રીજી ચોથી પાંચમીમાં નારકીઓના દુઃખોનું વર્ણન કરતા તેના શરીર રંગ સ્પર્શ વગેરે અને બીજા નારકીઓને દેવોને દુઃખ દેવાના કારણ કયા તે ઉપચાર કથન છે. ખરેખર તે કોઈ પદાર્થ તે કોઈ પર પદાર્થો દુઃખના કારણ નથી, તેમજ તેનો સંયોગ તે દુઃખ નથી. પર પદાર્થો પ્રત્યેની જીવની એકત્વ બુદ્ધિ તે જ ખરું દુઃખ છે. પાંચમું સૂત્ર ટીકાનો સેકન્ડ પેરેગ્રાફ. સેકન્ડ હા જો આમાં મળ્યું ને બધાને, ત્રીજું ચોથું પાંચમા સૂત્રમાં નારકીઓના દુઃખોનું વર્ણન કરતા તેના શરીર રંગ સ્પર્શ વગેરે તથા બીજા નારકીઓને અને દેવોને દુઃખના કારણ કયા છે તે ઉપચાર કથન છે. બે લાઈન સ્કીપ કરીને, તે ખરેખર દુઃખ નથી, તે દુઃખ વખતે નરક ગતિમાં નિમિત્ત તરીકે બાહ્ય સંયોગો કેવા હોય તેનું જ્ઞાન કરાવવા માટે આ ત્રણ સૂત્ર કયા છે, પણ તે શરીરાદી દુઃખના ખરેખર કારણ છે એમ સમજવું. જે નરકમાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પણ રહે છે એમને પણ બહારમાં તો આવી જ વ્યવસ્થા છે, કેમ કે વાતાવરણ છે, શરીરની વ્યવસ્થા છે, જે ત્યાંની માટી આદિ જે છે એ તો બધા માટે કોમન છે ને, ત્યાં જે ગરમી આદિ જે છે તો એ તો બધા માટે કોમન છે. તો ત્યાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પણ રહે છે અને મિથ્યા દ્રષ્ટિ કશાય જીવો પણ રહે છે. જે મિથ્યા દ્રષ્ટિ જ કશાય જીવો છે એ બાહ્યના આ જ પદાર્થોનું નિમિત્ત પામીને કશાય પામે છે, અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે તે બાહ્યના આ જ પદાર્થોને નિમિત્ત ન બનાવીને પોતે અલિપ્ત રહે છે, તો અનંતાનુબંધી કશાય આદિ પરિણામથી દુઃખી નથી. એમને પણ પોતાના અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન કશાય અનુસાર જે થોડું ઘણું દુઃખ છે એમને પણ છે. ખ્યાલ આવે? તો જેવી જે જીવની આંતરિક ભૂમિકા છે એ અનુસાર એને સુખ દુઃખનું વેદન થાય છે, પણ બાહ્યમાં આ પદાર્થો જેવા છે એવું એનું વર્ણન કરવાનું પ્રયોજન શું છે કે જો આવા પદાર્થોને નિમિત્ત બનાવીને જીવ દુઃખી થાય છે. તો જો કયા પદાર્થો છે જે આવી જઈએ પાછું ત્રીજા સૂત્રમાં, તો એ બાહ્ય પદાર્થોમાં પાંચ ભેદ ફાડી દીધા અહીંયા. પહેલું કીધું લેશ્યા, બીજું પરિણામ, ત્રીજું શરીર, વેદના અને વિક્રિયા. જો અર્થ, નારકી જીવો હંમેશા જ અત્યંત અશુભ લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાને ધારણ કરે છે. સંસારીને પણ એ જ છે, બરાબર છે. આપણે આ ભાવમાં પણ હમણાં મનુષ્ય તિર્યન જાતિમાં પણ સેમ જ કારણ છે ને, આપણી પણ લેશિયા છે, આપણા પણ પરિણામ આદિ છે. આ પરિણામ એટલે જીવના પરિણામ ન લેવા, આ પરિણામ એટલે બાહ્ય પદાર્થોનું પરિણામ આદિ એ અપેક્ષાથી અહીંયા વર્ણન કર્યું છે. પછી આપણને શરીર છે, આપણને વેદના બી છે, તે બધું તો આપણને પણ છે. જો પહેલું ટીકામાં પહેલું લેશિયા, લેશિયા આ દ્રવ્ય લેશિયાનું સ્વરૂપ છે કે જે આયુ સુધી રહે છે. અહીંયા જે લેશિયાનું વર્ણન કર્યું એ દ્રવ્ય લેશિયાનું વર્ણન છે. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે નારકી જીવોને અશુભ લેશિયા હોય છે. કઈ અશુભ લેશિયા હોય છે? તો ત્રણ અશુભ જે છ લેશિયા છે ને, કૃષ્ણ, નીલ, કાપોર, પિત, પદ્મ, શુક્લ, એમાં કૃષ્ણ, નીલ અને કાપોર તે ત્રણ અશુભ લેશિયા છે. પિત, પદ્મ અને શુક્લ એ ત્રણ શુભ લેશિયા છે. આ લેશિયા શું છે? કશાયથી અનુરંજિત જીવના યોગોના પરિણામને લેશિયા કહે છે. આ ભાવ લેશિયાની પરિભાષા છે. લેશિયાના બે પ્રકાર, એક ભાવ લેશિયા, એક દ્રવ્ય લેશિયા. ભાવ લેશિયા એટલે જીવોના પરિણામ, અને દ્રવ્ય લેશિયા એટલે શરીરના રંગને દ્રવ્ય લેશિયા કહે છે. જીવને જે શરીરનો સંયોગ થાય એના રંગને દ્રવ્ય લેશિયા કહે છે. તો નરકમાં જે ત્રણ અશુભ લેશિયા હોય છે એ કહેવાનું કથન દ્રવ્ય લેશિયાની અપેક્ષાએ છે. હમણાં જ મેં નીચે વાંચ્યું જે રાજવાર્તિક કરીને શાસ્ત્ર છે, એ રાજવાર્તિક જે બીજી ટીકા છે એમાં લખ્યું છે કે નારકી જીવોને દર અંતર મુહૂર્તમાં ભાવ લેશિયાઓ બદલાયા કરે છે, અને ભાવ લેશિયાની અપેક્ષાએ છે લેશિયાઓ નારકી જીવને બે પોસિબલ છે. આપણે ક્યારે ન સાંભળ્યું, આપણને તો એમ જ લાગે કે નારકીઓને ત્રણ અશુભ લેશિયા જ હોય, નારકી જીવને શુક્લ લેશિયા પણ પોસિબલ છે. તો ભાવ લેશિયા તો દર અંતર મુહૂર્તે બદલાય છે એવો નિયમ છે. દ્રવ્ય લેશિયા એટલે શરીરનો રંગ, તો એ તો નારકી જીવને ભવ પર્યંત સેમ જ રહે છે. આ ખ્યાલ આવે છે કે નહીં? તો ભાવ લેશિયાનું જે પરિણમન થાય છે એની અહીંયા વાત નથી કરી. જો આ પાંચે વસ્તુ જે કહે છે આ સૂત્રમાં એ બાહ્ય સંયોગોનું વર્ણન છે. આપણે હમણાં જ વાંચ્યું તો અહીંયા સંયોગો કયા છે કે નારકીનું શરીર કેવું હોય છે, તો એ શરીરના રંગની પહેલા અહીંયા વાત કરે છે. જો અહીંયા વાંચીએ ફરીથી, પહેલું લેશિયા, આ દ્રવ્ય લેશિયાનું સ્વરૂપ છે કે જે આયુ સુધી રહે છે. શરીરના રંગને અહીં દ્રવ્ય લેશિયા કહી છે. ભાવ લેશિયા અંતર મુહૂર્તમાં બદલાય છે તેનું વર્ણન અહીં નથી. ક્લિયર? બરાબર. અને એ જે ભાવ લેશિયાનું આપણે વાંચવું હોય તો રાજવાર્તિકમાં આ જ સૂત્રની ટીકા તમે વાંચજો. આગળ જોઈએ, અશુભ લેશિયાના ત્રણ પ્રકાર છે. આ અશુભ દ્રવ્ય લેશિયા, ખ્યાલ આવે ને? અશુભ દ્રવ્ય લેશિયાના ત્રણ પ્રકાર છે, કાપોત, નીલ અને કૃષ્ણ. તો પહેલી અને બીજી પૃથ્વીમાં કાપોત લેશિયા હોય છે, એટલે પહેલી અને બીજી પૃથ્વીના જે નારકીઓ હોય છે એનું શરીર કાપોત લેશિયાના રંગનું હોય છે. કયા લેશિયાનો કેવો રંગ? જો બહાર ઓલા પિક્ચરમાં જોઈએ, આપણે જે પિક્ચર છે ને ત્યાં છ લેશિયા, તો કૃષ્ણ લેશિયામાં તો કાળો રંગ, શુક્લ લેશિયામાં સફેદ રંગ, અને વચ્ચેના જે બધા છે જોઈ લેજો ત્યાં કેવી રીતના ધીરે ધીરે ચેન્જ થાય છે. પહેલી અને બીજી પૃથ્વીમાં કાપોત લેશિયા છે, ત્રીજી પૃથ્વીમાં ઉપરના ભાગમાં કાપોત છે. ઉપરના ભાગ એટલે જે પટલો આપણે જોયા ને, તો ત્રીજીમાં નવ પટલો છે, તેમાં ઉપરના પટલોમાં કાપોત લેશિયા છે, નીચેના ભાગમાં નીલ, ચોથી પૃથ્વીમાં નીલ, અને પાંચમાના ઉપરના ભાગમાં પણ નીલ. પાંચમામાં પાંચ પટલો છે તો એના ઉપરના ભાગમાં નીલ લેશિયા છે, અને નીચેના ભાગમાં અને છઠ્ઠી અને સાતમીમાં કૃષ્ણ લેશિયા હોય છે. ખ્યાલ આવે? એટલે નારકીઓમાં પણ જે શરીરનો રંગ હોય તો નીચે નીચેની પૃથ્વીમાં જતા શરીરનો રંગ ડાર્કર ડાર્કર થતો જાય છે, અને છેલ્લી જે સાતમી પૃથ્વી છે એમાં કાળો રંગના શરીર હોય છે. બરાબર, આટલું એક થયું. ના ના, પ્રશ્ન છે કે ભાઈ સ્ત્રી એવું કઈ કારણ છે કે સમ્યક આ લેશિયાને અને સમ્યક દ્રષ્ટિ જીવને કઈ કનેક્શન છે કે ત્રીજી નરક સુધી જાય છે? તો જો લેશિયાને અને એને કનેક્શન નથી. સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો બે પ્રકારના સમ્યક દ્રષ્ટિ હોય છે. એક તો ક્ષાયિક સંકિતિ છે જે નરકમાં જાય છે, તો એ પહેલી નરકમાં જ જાય છે, અને બીજા ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ છે જે ત્રીજી નરક સુધી જાય છે. તો ત્રીજી નરક સુધી ક્ષાયોક્ષમિક છે ખરું, જે લઈને જાય છે એની વાત છે, ત્યાં ઉત્પન્ન કરે છે તો સાતમીમાં પણ ઉત્પન્ન કરી શકે છે. હવે જે લઈને જાય છે તો ત્રીજી સુધી જાય છે, તો કદાચ ત્યાં લઈને તો ગયા પણ ત્યાં એમનો સમ્યક તો પડી ગયું, તો કૃષ્ણ લેશિયા સુધીના કશાય ભાવ પણ થઈ શકે. અને સમ્યક દ્રષ્ટિ જ હોય તો પહેલી ત્રણ લેશિયા જેવા એમના ભાવ થાય છે, અને આઈ થિંક ચોથી લેશિયા જેવા, કાપોત લેશિયા જેવા પણ ભાવ એમના થાય છે. એ બહુ ક્લિયર નથી, એ આપણે મોટા ગ્રંથોમાંથી વાંચવું જોઈએ. હા હા, જે સાતમી નરકમાં જાય અને ત્યાં જઈને સમ્યક તો પ્રગટ કરે તો ભલે સમ્યક દ્રષ્ટિ છે પણ આયુ પર્યંત સાતમી નરકમાં જ રહેશે. અને એનો એવો નિયમ છે કે સાતમી નરકમાં જન્મ લેતી વખતે અને ત્યાંથી મૃત્યુ પામતી વખતે એ સમ્યક તો રહેતું નથી, મૃત્યુ વખતે પણ સમ્યક તો છૂટી જ જાય છે નિયમથી. પછી જે નેક્સ્ટ ભાવમાં મનુષ્ય થશે તો મનુષ્યમાં જઈને ફરીથી સમ્યક તો પ્રગટ કરી લેશે પણ એ વિગ્રહ ગતિમાં સમ્યક તો રહેતું નથી. હા, સાતમી નરકથી પશુ થાય છે, એ વાત સાચી છે. આ હવે હું કન્ફ્યુઝ થયો. સાતમી નરકથી જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ પણ પશુ થાય છે, વાત સાચી. સોરી, આઈ કરેક્ટ માય સેલ્ફ. મનુષ્યમાં જતા નથી, સાતમી નરકથી ક્રૂર પશુ જ થાય છે, ત્યાં ક્રૂર પશુ થઈને પાછું સમ્યક તો પ્રગટ કરી શકે. ના, એવો નિયમ નથી. એ ક્રૂર પશુ હોય, સમ્યક દ્રષ્ટિ થઈ જાય તો પાછા સાતમીમાં જાય, એવો નિયમ નથી.
હા,
પછી હવે સમજો, એકવાર સાતમી નરકથી નીકળ્યા અને ક્રૂર પશુ થયા, હવે ત્યાં સમ્યક તો પ્રગટ ન કર્યું અને ક્રૂરતા જ કરી આખા ભવમાં, તો પાછા નરકમાં જઈ શકે. પણ જો એમણે સમ્યક તો ફરી પ્રગટ કર્યું તો હવે સમ્યક તો ના બળથી હવે ઉર્ધ્વ ગતિમાં, એટલે દેવ ગતિમાં જ જશે. કેમકે એમને જો શરૂઆતથી સમ્યક તો હોય અને પછી આયુષ્ય બાંધે તો દેવ ગતિમાં જ જશે. બરાબર. ચાલો જો સેકન્ડ ટોપિક આપણે લઈએ. બીજું છે પરિણામ. પરિણામ એટલે અહીંયા પરિણમન. અહીંયા પરિણામ એટલે જીવના પરિણામની વાત નથી. જો અહીંયા શું કહે છે, અહીં સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દને પરિણામ કહેલ છે. કોને પરિણામ કીધું? સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ. આપણે તો શું સમજીએ કે ભાઈ જીવના પરિણામને પરિણામ કહેવાય, પણ પૂતગલના જે પરમાણુઓ છે એ પરમાણુઓના પરિણામને, એની પણ પર્યાય છે કે નહીં? તો પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ સ્કંદ વર્ણ છે અને સ્કંદોમાં શબ્દ છે, તો એના પરિણામન, એના પરિણામને અહીંયા પરિણામ કહે છે. એટલે નરકમાં પૂતગલોના સ્પર્શ દુઃખદાયક હોય છે, પૂતગલોનો રસ દુઃખદાયક છે, એની ગંધ એ પણ દુઃખદાયક છે, અરે પૂતગલોના શબ્દ એટલે અવાજ પણ એવા કર્કશ અને દુઃખ પહોંચાડે એવા છે. સમજાયું ને? ઇન શોર્ટ, ત્યાંની ભૂમિ જે છે એ ભૂમિ પણ એવી છે કે જીવોને દુઃખ પહોંચાડે એવી છે. આમ જાણે કાંટા લાગતા હોય એના જેવું લાગે. આપણે એવું છ જણામાં કીધું, ત્યાંની માટી અહીંયા આવી જાય તો દુર્ગંધથી લોકો મરી જાય, એટલે એટલી તો ત્યાં ગંધ છે. એ નારકી જીવોને બીજું કાંઈ ભોજન મળતું નથી, એટલે માટી ખાય છે, તેનો રસ કેવો છે એ પણ અત્યંત દુઃખદાયક છે. અને એનો વર્ણ કેવો છે? તો એ વર્ણ તો એવા કાળા, એવા એવા ગંદા એમ. અને શબ્દ એ જે ત્યાં જેવી રીતના અહીંયા આમ પવન બી વાય તો આપણને જરાક થોડું આહલાદક લાગે, અને ત્યાં એ જાતનું છે કે લોકો એક તો હંમેશા દુઃખને કારણે ચીસો પાડતા હોય, કોઈ બીજા અટ્ટહાસ્ય કરતા હોય, એ પણ રૌદ્ર રૂપથી અટ્ટહાસ્ય કરતા હોય, એટલે નારકી જીવ સાંભળીને પણ દુઃખ પામે છે. એવા જાતના ત્યાં બાહ્ય પૂતગલોના પરિણામો છે. ચલો ત્રીજું, શરીર. પહેલી પૃથ્વીમાં શરીરની ઊંચાઈ 7 ધનુષ, 3 હાથ અને 6 અંગુલ હોય છે. જો ધનુષ, હાથ અને અંગુલ શું છે સમજી લઈએ. અંગુલ એટલે અંગુલ, આજે આપણે આંગળીનો ટેડવો છે એને અંગુલ કહેવાય, તો 6 અંગુલ એટલે લગભગ 6 ઇંચ. 1 હાથ એટલે આ હાથ કહેવાય. એ હાથને આપણે કમ્પેર કરીએ તો 1 ફૂટ નથી, થોડુંક વધારે છે, લગભગ 1.5 ફૂટ જેવું કે 1.5-2 ફૂટ જેવું છે. 4 હાથનું 1 ધનુષ થાય છે, 1 ધનુષ એટલે લગભગ 6 ફૂટ જેવું થાય. એટલે સમજો 6 ફૂટ પ્લસ આ બીજું 1.5 ફૂટ એટલે 7.5 ફૂટ અને 6 ઇંચ એટલે ઓલમોસ્ટ 7.5 ફૂટ જેવી પહેલા પૃથ્વીના, પહેલા નારકીના શરીરની અવગાહના. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જો, પહેલા પૃથ્વીમાં શરીરની અવગાહના 7 ધનુષ, 3 હાથ અને 6 અંગુલ છે. તે હુંડક આકારે છે, આ આકારની વાત કરીએ. ત્યાર પછી નીચે પૃથ્વીના શરીર, પૃથ્વીના નારકીઓના શરીરની ઊંચાઈ ક્રમથી બમણી થાય છે. જેમ નીચેના નરકમાં જાય એમ એમ શરીરની અવગાહના ડબલ થતી જાય છે. એટલે પહેલા જે પૃથ્વીમાં એ 7 ધનુષ અને આગળ કીધું, આગળ જઈને એનું ડબલ, એનાથી એનું ડબલ, એટલે પહેલી પૃથ્વીથી બીજી પૃથ્વીમાં ડબલ, બીજી પૃથ્વીથી ત્રીજીમાં ડબલ, એમ કરતા જે 7મી પૃથ્વી હોય ત્યાં 500 ધનુષની અવગાહના હોય છે. એ તમે હાફ હાફ કરતા જોજો તો લગભગ આ નંબર આવી જશે. અચ્છા, હવે ત્યાં શરીર કેવું છે કે તે હુંડક આકારે છે. આ હુંડક આકાર શું છે? જો શરીરના આકારની 6 નામકરણોની પ્રકૃતિઓ છે, એને સંસ્થાન કહેવાય છે. શું કહેવાય એને? સંસ્થાન. સંસ્થાન 6 પ્રકારના છે. પહેલું છે સમચતુરસ્ત્ર સંસ્થાન, એટલે કે શરીરનો આકાર બધો બધે તરફથી સિમેટ્રિક છે, એને કહેવાય સમચતુરસ્ત્ર. બીજો છે ન્યાગ્રોધ પરિમંડલ સંસ્થાન. ન્યાગ્રોધ પરિમંડલ સંસ્થાન એટલે ત્યાં ઉદાહરણ એમ આપ્યું કે વડના ઝાડની જેમ ઉપરથી શરીર બહુ મોટું છે અને નીચેથી ઝીણું છે. પછી ત્રીજું છે સ્વાતિ સંસ્થાન, એટલે આ ન્યાગ્રોધ પરિમંડલથી ઊંધું, ઉપરથી શરીર નાનું છે અને નીચેથી મોટું છે. ચોથું છે કુબજક સંસ્થાન. કુબજક એટલે આપણે જેને ખૂંદ નીકળો હોય ને, કુબજા કહીએ ને, એને કહેવાય કુબજક સંસ્થાન. પાંચમું છે વામન સંસ્થાન. વામન એટલે ટીંગણા, શોર્ટ. અને છઠ્ઠું છે હુંડક સંસ્થાન. એટલે બધામાં જે વર્ષ છે એને કહેવાય હુંડક સંસ્થાન. હુંડક એટલે શું? કે શરીરનો કોઈ નેસેસરી આકાર નથી, બહુ વિચિત્ર ચિત્ર વિચિત્ર આકારના શરીરો છે. જેવી રીતે સમજો એક હાથ લાંબો એક હાથ ટૂંકો હોય, હા એકદમ કુરૂપી, એકદમ આમ ભયાનક દેખાવાલા એવા. સમજો આ શરીર આમ છે અને પછી સડનલી કમરથી થોડુંક આમ થઈને આમ છે, ખ્યાલ આવે કે નહીં? આવા વિચિત્ર ચિત્ર વિચિત્ર આકારના ત્યાં શરીરો છે, એને હુંડક સંસ્થાન કહેવાય છે. તો ત્યાં નારકીઓના બધા જ નારકીઓના શરીર હુંડક સંસ્થાન વાળા હોય છે. બધા તીર્થંકરોના કયા સંસ્થાન વાળા હશે? સમચતુરસ્ર સંસ્થાન, જે બેસ્ટ છે. કે ભાઈ એમના શરીર આપણે જે આપણે શું સમજીએ અહીંયા ભરતભૂમિમાં, કે ભાઈ જે સ્ટ્રોંગ માણસ હોય એનું આમ ચેસ્ટ મોટી દેખાવી જોઈએ, આ મસલ સ્ટ્રોંગ હોવા જોઈએ, કમર પતલી હોવી જોઈએ, અરે આ તો ન્યાગ્રોધ પરિમંડલ સંસ્થાન. જે તીર્થંકરોના શરીર હોય ને તો બધી રીતે એકદમ સુડોળ અને સિમેટ્રિક હોય. ચાલો આગળ. તો નારકીઓના શરીર આવા હોય છે. પછી ચોથું વેદના. પહેલેથી ચોથી નરક સુધીમાં ઉષ્ણ વેદના છે. ઉષ્ણ વેદના એટલે અહીંયા ટેમ્પરેચર, વાતાવરણની ગરમી. પહેલાથી ચોથામાં ગરમી છે, પાંચમામાં ઉપલા ભાગમાં ઉષ્ણ છે અને નીચલા ભાગમાં શીત છે. પાંચમામાં જે પાંચ પટલો છે એમાં ઉપરના ભાગમાં ઉષ્ણ, નીચેના ભાગમાં શીત. છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં મહાશીત વેદના હોય છે, મહાશીત વેદન હોય છે. એટલે આ ટોટલ 84 લાખ બિલ કીધા છે ને, એમાંથી 82 લાખ બિલમાં ઉષ્ણ વેદના છે અને નીચેના ફક્ત 2 લાખ બિલ જ છે એમાં શીત વેદના હોય છે. નારકીઓનું શરીર વૈકરીક હોવા છતાં તેના શરીરના વૈકરીક ઉદ્ગલો મળ, મૂત્ર, કફ, વમન, સડેલા માંસ, હાડ અને ચામડીવાળા ઔદારિક શરીર કરતા પણ અત્યંત અશુભ હોય છે. સમજો આપણા જીવમાં કોઈ એવું હોય, સમજો કોઈ ભિખારી હોય ને ઘણી વાર, અથવા ગુરુદેવશ્રી પ્રવચનમાં કહે ને કે કૂતરું પડ્યું હતું આમ શરીર સડી ગયું હતું, કેવું થઈ જાય? કોઈ સમજો કોઈ વ્યક્તિ હોય એ આમ રસ્તામાં પડ્યો છે, એને વાગ્યું છે, એને પગમાં કંઈક વાગ્યું છે, ત્યાં ઘણી બધી માખીઓ બેસે છે, એના શરીરમાંથી દુર્ગંધ આવે છે અત્યંત, શરીર એકદમ મેલું ગંદુ છે, વાળ એકદમ આમ તેમ છે, આખું એમ સમજો કે એનું શરીર સૌથી આપણા મનુષ્યમાં સૌથી ખરાબમાં ખરાબ શરીર છે. એના કરતા પણ ઘણું ખરાબ શરીર ત્યાં નારકીઓનું હોય છે, ખ્યાલ આવે? એ કમ્પેરિઝન અહીંયા આપે છે. જો આ પૃથ્વીઓનું પણ 6 ડાળામાં આપણે એક એક્ઝામ્પલ જોયું હશે કે 1 લાખ યોજનનો મોટો લોઢાનો ગોળો આપણે લઈએ, 1 લાખ યોજન એટલે જંબુદ્વીપ જેટલો મેટલનો આપણે ગોળો લઈએ અને આ બિલ જે હોય ને એ બિલમાં ઉપરથી નીચે ફેંકીએ તો નીચે પડે એની પહેલાં જે મેલ્ટ થઈ જાય, એટલી ત્યાં 1 થી 5 પૃથ્વીઓમાં ગરમી હોય છે. અને સમજો એ મોલ્ટન સ્ટેટમાં તમે ઉપરથી નીચે નાખો તો નીચે પડે એની પહેલાં ફ્રીઝ થઈ જાય, એટલે નીચે પડે જ નહીં, આખું વચમાં ફ્રીઝ થઈ જાય, આખું વોટરફોલની જેમ, ખ્યાલ આવે કે નહીં? એટલી આ નરકોમાં ગરમી અને ઠંડી હોય છે. ચલો આગળ. વિક્રિયા. તે નારકીઓને ક્રૂર, સિંહ, વ્યાઘ્રાદી અનેક રૂપ ધારણ કરવાનું વિક્રિયા હોય છે. આ તો આપણે જાણ્યું છે ને 6 ડાળામાં પણ, કે એકબીજા સાથે લડાઈ કરે છે તો ત્યાં કોઈ હથિયાર નથી, પોતાના હાથને જ તલવાર બનાવી લે, પોતાના હાથને જ ભાલારૂપ બનાવી લે, એ જાતના વિચિત્ર ચિત્ર વિચિત્ર આકારો એ નારકીઓ બનાવી શકે. વિક્રિયા વૃદ્ધિ છે પણ એનો પ્રયોગ શેમાં કરે છે? કે બીજા દુઃખોને, બીજા જીવોને દુઃખ પહોંચાડવામાં કરે છે. આવી રીતના નરકમાં જે બાહ્ય સંયોગોના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે ત્યાંના જીવો નિરંતર કષાય ભાવોમાં રહીને દુઃખનો અનુભવ કરે છે. આમાં જ હજી વિશેષ જે છે એ આપણે આગલા ક્લાસમાં જોશું. નારકી જીવોના દુઃખોનું વર્ણન એ આપણે હજી આગળ કન્ટિન્યુ કરશું. જીનવાણી હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રહે જો તેરી શરણા રહે સો પાવે સુખ છે જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો અનંત કૃપા નિધાન શ્રી કાન ગુરુદેવનો પ્રશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.